તારીખ 25/2/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 117 118 અને 119 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 96
દેવાદિદેવ સર્વજ્ઞ તીર્થંકર ભગવાન પ્રવચન નિર્દોષ હોય છે. દેવાદિદેવ એના અસંખ્ય દેવો સમક્ષરણમાં આવે છે. ઇન્દ્રાદી દેવોના પણ જે મનની દેવ છે એટલે તીર્થંકર ભગવાનને દેવાધિદેવ કહેવામાં આવે છે. દેવોના પણ અધિદેવ દેવરૂપમાં ઉત્કૃષ્ટ પુણ્યના ધારા સમ્યક દ્રષ્ટિ દેવો હોય છે એમના પણ એ વંદનીય છે એટલે એમને દેવાધિદેવ કહેવામાં આવે છે. પછી તો આ શબ્દ બધા પોતપોતાના ઈશ્વર માટે લગાડી દે છે, રાગીદેવ માટે પણ લગાડે છે, પણ વિતરાગ હોવાને લીધે પરિપૂર્ણ પવિત્ર હોવાને લીધે જ્ઞાનવંત મોટા દેવો પણ મહાપુણ્યના ધારક સર્વદેવોને એમને દેવ તરીકે સ્વીકારે છે. એવા સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનું જે પ્રવચન નીકળે છે, વાણી છૂટે છે, એ નિર્દોષ હોય છે. દ્રવ્ય અને ભાવે સર્વથા એ નિર્દોષ પ્રવચન છે. જેમ કે બીજા જીવને તો વાણી માટે ઈચ્છા નિર્દોષ ઉત્પન્ન થાય છે, વાણીનો યોગ પુણ્યનું ફળ છે. પણ એ કાળે જીવને ઈચ્છા થાય છે એ કષાય ભાવ છે, સકષાય ભાવ છે, કષાય સહિતનું એ પરિણામ છે. વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવને વાણી છૂટે છે ત્યારે ઈચ્છા હોતી નથી, દોષપૂર્વક એ પુણ્યનું ફળ ચાલતું નથી, નિર્દોષ છે. વાણી પણ નિર્દોષ છે, પરિણામ નિર્દોષ હોવાથી વાણી પણ નિર્દોષ છે એમ કહેવામાં આવે છે. વાણી તો પુદ્ગળ છે પણ છતાં પરિણામમાં પરિપૂર્ણ નિર્દોષતા હોવાથી વાણીને પણ નિર્દોષ કહેવાય છે, કારણ નિર્દોષ વાણી છે. અથવા દોષ ઉપજવાનું પોતાના ઉપાદાનમાં પણ નથી અને નિમિત્તપણે પણ નથી. જે અન્ય મત ઉત્પન્ન થયા એમાં વાણીનું નિમિત્ત નથી ગણાતું, એમાં મુખ્યતા એને ઉપાદાન એ દ્રષ્ટિકોણ ત્યાં લેવામાં આવે છે અને તે ન્યાય સાથે સહજ વાણી ઉઠે છે. વાણી આપોઆપ કુદરતી ઉત્પન્ન થાય છે. ભગવાન વાણીને કરે છે, ભગવાન ઉપદેશ આપે છે એવું વ્યવહારથી કહેવાતું હોય તો પણ એમનું અસ્તિત્વ ત્યાં નિમિત્ત છે તો પણ એમને ઈચ્છા નહીં હોવાથી સહજ વાણી ઉઠે છે, આપોઆપ ઉત્પન્ન થાય છે. ઉપદેશ આપવું એવી પણ ઈચ્છા હોતી નથી. નિરીક્ષક વાણી કહી છે, ભગવાનની વાણીને નિરીક્ષક વાણી કહી છે, ઈચ્છાપૂર્વક એવી વાણી નથી. એવું એ છે એ કોઈ બીજા છદ્મસ્ત જીવો વાતચીત કરે એવી રીતે એમની વાણી ચાલતી નથી. સમોસરણના વાતાવરણમાં ઓમકાર નાદ, ઓમકાર ધ્વનિ ગુંજતો રહે છે, આપોઆપ એ ઓમકાર જ્ઞાન ઉત્પન્ન થાય છે, આપોઆપ એ બંધ થાય છે, વળી આપોઆપ ચાલુ થાય છે, વળી આપોઆપ બંધ થાય છે. એક દિવસમાં ચાર વખત છ છ પોર 24 પોરનો દિવસ કરે, છ પોરે એક વખત ઉત્પન્ન થાય, ગમે ત્યારે બંધ થાય, પાછો છ પોર થાય ત્યાં ફરીને ઉત્પન્ન થઈ જાય. વગર ઈચ્છાએ ભગવાન તો શુક્લ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગમાં બિરાજમાન છે. એમને એક પોતાના આત્મા સિવાય બીજું કાંઈ ધ્યાનમાં નથી, જ્ઞાનમાં નથી, શ્રદ્ધાનમાં નથી, કાંઈ નથી. લોકાલોક જણાતો હોવા છતાં જાણે કાંઈ જોતા નથી, લોકાલોક જણાતો હોવા છતાં જાણે કાંઈ જોતા જ નથી, એવી રીતે ધ્યાનમાં બિરાજમાન છે. સ્થાન સુધી પુણ્યનું જે ફળ હોય છે ઉત્પન્ન થાય છે, અને એથી એમને ત્યાં એ ઔદૈકી સ્થિતિ કહેવામાં આવે છે. અને તેથી એમ પણ કહેવાય છે કે 13મા સ્થાને પણ બધા રીતે એક સરખો ઉદય હોતો નથી, કેમ કે પૂર્વકર્મ એક સરખો હોતું નથી, માટે ઉદય પણ એક સરખો હોતો નથી. પુણ્યનું ફળ છે, એક સમયનો આશ્રવ છે, બંધ છે, ધીરે ધીરે એક જ સમયમાં છે, ત્યાંથી કર્મની પ્રક્રિયા ચાલુ છે. એક સિદ્ધ દશામાં પછી કોઈ પણ જાતનો દ્રવ કર્મ સાથે નિયમિત નિયમિત એક સંબંધ નથી રહેતો, પણ જ્યાં સુધી અહીંયા બિરાજમાન છે મનુષ્ય લોકમાં ત્યાં સુધી નિયમિત નિયમિત એક સંબંધ છે. એના ફળ સ્વરૂપે બંધ છે અને નિર્જરા પણ છે, યોગનું કંપન છે. પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ ને અનુવાદ, એમાં સ્થિતિ અનુવાદ નથી, એક સમયની સ્થિતિ છે, અનુભવ નથી, કેમ કે રાગ નથી. પ્રકૃતિ ને પ્રદેશ છે, સ્થિતિ અનુભવ નથી. વંદના ચાર એમને વાણીની ઈચ્છા મુક્તિ નથી, મેઘની ગર્જના ને મેઘની ગર્જના થાય આકાશની અંદર એવી પ્રચંડ વાણી છે, કોઈ જીવને ન સંભળાય ન હોય. મોટી સંખ્યામાં ખીચોખીચ ધર્મસભા ભરેલી હોય અને ગમે તેટલા દૂર બેઠા હોય કે નજીક બેઠા હોય, બધાને એક સરખું સંભળાય એવું વાતાવરણની અંદર મેઘ ગર્જનાની જેમ ઓમકાર નાદ ઘૂમે છે. પુણ્યયોગ કહો બી એક જ વાત છે, અતિશય ક્ષેત્ર નથી કહેતા, ત્યાં કઈ ચમત્કાર થયો હોય એવી માન્યતા હોય અને અતિશય ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર યાત્રામાં બે ફેર પાડે છે, આ સિદ્ધ ક્ષેત્ર છે, આ અતિશય ક્ષેત્ર છે. અહીંયા કેમ યાત્રાધામ ગણાય છે કે ભાઈ અતિશય ક્ષેત્ર છે, અહીંથી કોઈ સિદ્ધિમાં સિદ્ધાલયમાં ગયા એવો ઇતિહાસ નથી મળવાનો. એમ તો સિદ્ધાલયમાં કોઈ મનુષ્ય લોકમાંથી કોઈ જગ્યાએ કોઈ ગયું નથી, એવું કોઈ ક્ષેત્ર જ નથી, આખો મનુષ્ય લોક સિદ્ધ ક્ષેત્ર છે. ત્રિપુરા એક કોઈ જગ્યા એવી ખાલી નથી, સોયની અણી ખાલી મૂકી એટલી જગ્યા ખાલી નથી કે જ્યાંથી સિદ્ધ ન થયા. ઉપર આખું સિદ્ધાલય ખાલી નથી, જેટલું અહીંયા છે એટલું ઉપર મનુક્ષેત્ર છે, એટલું ઉપર સિદ્ધશિલા છે, બંનેનું ક્ષેત્ર સરખું છે. બધી જગ્યાએ નિસંશ્રેણીએ જાય છે, કોઈ તીર્થા જતા નથી, ત્રાસે ગતિ નથી. જ્યાંથી નિર્વાણ પામે બસ આકાશની સિદ્ધિ સિદ્ધિ સંશ્રેણી ઉપર સિદ્ધાલયમાં બિરાજે છે. બધું અહીંયાથી માંગીને કોઈ એવું ક્ષેત્ર ખાલી નથી, પણ જે મંદિરની યાત્રાધામમાં સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે ત્યાં ઇતિહાસ મળે છે. છેલ્લા કેટલાક વર્ષોની અંદર, ગણતરીના વર્ષોની અંદર કોઈ સિદ્ધાલયમાં ગયા હોય ત્યારે એમ કહેવાય સિદ્ધ ક્ષેત્ર છે. પછી ભલે હજારો લાખો કરોડો અબજો વર્ષ થયા, છેલ્લી ચોવીસીનો ઇતિહાસ મળે છે, પછી એની આગળની ચોવીસીનો ઇતિહાસ નથી મળતો. ઋષભદેવ ભગવાન કૈલાસથી નિર્માણ પામ્યા તો એ સિદ્ધ ક્ષેત્ર ગણવામાં આવે છે. પછી ભલે એક કોડા કોડી સાગર ગયો, ભગવાનને વાણીની ઈચ્છા હોતી નથી, ઉપદેશ કરવાની ઈચ્છા હોતી નથી, અને અનેક જીવોને આત્મહિતનો ઉપદેશ એ વાણીમાંથી મળે છે. એવું નિમિત્ત નિમિત્ત સંબંધ વધે છે. મેઘની ગર્જનાની જેમ સહજ વાણી ઉઠે છે એને શ્રુત એટલા માટે કહેવાય, સંભળાય છે તેથી શ્રુત. શ્રુત એટલે સાંભળેલું, એને શ્રુત કહેવામાં આવે છે. કર્ણેન્દ્રિયનો વિષય હોવાથી એને શ્રુત કહેવાય છે, દ્રવ શ્રુત કહે છે. મેઘની ગર્જના જેમ સહજ ઉઠે છે તેમ ઓમ ધ્વનિ પણ સહજ ઉઠે છે. એ કોઈ મેઘની ગર્જના જેમ કરતું નથી, તેમ માણસ બોલે ત્યારે એના જે હોઠ ચાલે, જીભ ચાલે, કંઠ ચાલે, એવા જે શરીરના અવયવોનું હલનચલન થાય એવું પણ ઓમકાર ધ્વનિના કાળે ભગવાનની મુખાકૃતિમાં કોઈ હલનચલન જોવામાં આવતું નથી. એ તો શુક્લ ધ્યાનમાં બિરાજમાન છે, સંપૂર્ણ નિરવશેષ અંતરનું ઉપયોગમાં વર્તે છે. એટલે એમનું કોઈ જીભ કે મુખ કે હોઠ કે તાળું કે કંઠ કે કાંઈ હલનચલન થતું નથી. એમ જ વાતાવરણમાં ઓમકાર ધ્વનિ ચાલે છે. પાછા ઘણા ઓલું ગળામાંથી ઓમ કરે છે, એમ નહીં, એવી રીતે ઓમકાર ધ્વનિ છૂટતો નથી. વાતચીતનું ત્યાં અક્ષરી માણી નથી. ભગવાનને કોઈ પૂછે, કોઈ સમુસરણની જે ભૂમિ છે એ સામાન્ય ભૂમિ છે, 500 ધનુષ ઊંચે એની રચના છે, એના એમાં 500 ધનુષ ઊંચે 3 પીઠિકા ઉપર ભગવાન ઉપર કમળ જેવી રચના છે, એના ઉપર બિરાજમાન ગંધ ખૂટી ગયા છે. 500 ધનુષ ઊંચે આસન છે, સભાના શ્રોતાઓથી દેવ, તિર્યજ અને મનુષ્ય 3 જાતિના જીવો આવે છે. નાક્ય સિવાય સંઘી પંચેન્દ્રિય મનુષ્યને તિરીજમાં પણ સંઘી પંચેન્દ્રિય જીવો આવે છે, વિચાર કરી શકે મનવાળા. 500 ધનુષ ઊંચે છે, કેવી રીતે વાતચીત થાય? વાતચીત થવાનો પ્રસંગ હતો
નહીં.
શ્વેતાંબરના શાસ્ત્રોમાં એવી કલ્પિત રચના છે. ગૌતમ સ્વામી પૂછે છે કે એ ભગવાન આનું શું છે? ભગવાન કહે છે કે હે ગૌતમ, તું સાંભળ, જે પૂછે છે એનો જવાબ આમ છે. એવી બધી જે વાતો આવે છે એ કાલ્પનિક રચના છે, એવી રીતે પરિસ્થિતિ ત્યાં હોતી નથી કે થતી નથી. કેટલા બધા બેઠા છે, બધા પૂછવાનું મન થાય, કેવી રીતે પૂછે, એક સાથે ઘણા પૂછે, એવી પરિસ્થિતિ ઉભી થાય. કોઈ ક્યાંથી પૂછે, કોઈ ક્યાંથી પૂછે, પણ એવું કોઈ ત્યાં પ્રશ્ન હોતો નથી. દરેકને મનમાં પ્રશ્ન ઉઠે છે, એ વખતે પણ ઓમકાર જોઈને ચાલુ જ હોય છે અને પ્રશ્ન ઉઠે છે. પણ ભગવાન જાણે મને મારી ભાષામાં સ્પષ્ટપણે આમ ઉત્તર આપે છે એવો ભાસ થાય છે, એવો અતિશય છે. ભાષા દરેકની જુદી જુદી છે, ત્રિજોની ભાષા જુદી, મનુષ્યોની પણ ભાષા એક ભાષાવાળા બધા મનુષ્યો જોવામાં આવતા નથી, બાર ગાવે બોલી બદલાય. દેવોની ભાષા જુદી, છતાં પણ દરેકને પોતાની ભાષામાં સમજાતું હોય, કહેવાતું હોય, એવી રીતે ભાષે છે. બાકી તો ઓમકાર ધ્વનિ છે, બીજી ભાઈ સમગ્ર રીતે જોવામાં આવે તો ઓમકાર ધ્વનિ ચાલે છે. તે ગણધર્મો દ્વારા દ્વાદશાનું સૂત્ર રૂપે રચાય છે. પછી એ વાણીને અક્ષરાત્મકપણે સૂત્ર રૂપે, સિદ્ધાંત રૂપે રચવામાં આવે છે. સૂત્ર એટલે દોરો નથી કહેતા, દોરી સૂત્ર કહે છે. સંઘ જેની અંદર માળા કરવી હોય તો પરોવી શકાય, સિદ્ધાંતને પરોવેલા છે, સૂત્રની અંદર સિદ્ધાંતને પરોવેલા છે. એવી રીતે સૂત્રની રચના કરી છે ગણધરદેવી. એને બાર અંગ કહેવામાં આવે છે, અથવા અગિયાર અંગને ચૌદ પૂર્વ એને કહેવામાં આવે છે. ચૌદ પૂર્વ એ બારમા અંગનો વિભાગ છે. તેને જીનાનું અથવા જીન પ્રવચન પણ કહેવામાં આવે છે. ખરેખર તો જીન વાણી, જીન પ્રવચન એ તો દિવ્ય ધ્વનિ છે, પણ ગણધરદેવ દ્વારા રચિત હોય તો પણ એને જીન પ્રવચન કહેવામાં આવે છે. એવી જ રીતે એ જ ગણધરદેવથી જે સુત જ્ઞાનની પરંપરા ચાલી હોય, સંતતિ ચાલી હોય, એને પણ જીન પ્રવચન અને જીનાગમ કહેવામાં આવે છે. તે સમ્યક દ્રષ્ટિની વાણી સુધી એને જીન પ્રવચન અને જીનાગમ કહેવામાં આવે છે. અથવા એ બધી છદમસ્તોની વાણીને પણ ભગવાનની વાણી છે એમ કહેવામાં આવે છે, જીનવાણી એને કહેવામાં આવે છે. જીનવાણી કહેવામાં આવે છે. ભગવાનની વાણી વિશે ઉલ્લેખ છે, ઐતિહાસિક વિષય છે, આરસ ઉપર કોતરાયેલું છે. ભગવાનની વાણી જૈન દર્શનની અંદર કેવી રીતે યથાર્થપણે હોય છે એનો આ ઉલ્લેખ છે. બીજી રીતે પણ લોકો કહે છે, એનાથી આ વાત જુદી છે, આ સત્ય છે અને આ એક જ સત્ય છે, બીજી રીતે સત્ય છે એમ છે નહીં. અધ્યાત્મ શાસ્ત્રના ભાવ કોઈ ગમે તેની પાસેથી સાંભળી લે અથવા તો પોતાની મેળે વાંચી લે તો સ્વચ્છંદે અપૂર્વ આત્મબોધ પ્રત્યેની એને સ્વચ્છંદ કહી દીધો. પ્રસિદ્ધ હોય અને એને ગમે તેટલા વિશેષણો લગાડ્યા હોય, ભગવાન પર્યંતના વિશેષણો લગાડે, ગુરુ તરીકે વિશેષણ લગાડે, કોઈ પણ પ્રકારના વિશેષણ લગાડે, પણ આત્મજ્ઞાન પ્રગટ ન થયું હોય તો એની પાસેથી આત્મજ્ઞાન પ્રગટ થવા અર્થે કોઈ સાંભળી લે અને માને કે આનાથી મને લાભ થશે, એને એ સ્વચ્છંદનો અભિપ્રાય છે. એનો અભિપ્રાયને શું કહ્યું છે? સ્વચ્છંદ કહ્યું છે. એમ એટલું ન કહ્યું કે એવી રીતે અપૂર્વ આત્મબોધ નહીં પ્રગટે, પણ એમ સ્વચ્છંદ નહીં પ્રગટે એમ કીધું. સ્વચ્છંદ નહીં પ્રવર્તે શબ્દો આવ્યા છે કુદરતી, એ જીવનો સ્વચ્છંદ છે. એણે એમ માન્યું, એમ વિચાર્યું, એમ સ્વીકાર્યું, એનો સ્વચ્છંદ છે. જેણે રસ્તો જોયો નથી એ માર્ગને દેખાડે, જે અતિન્દ્રિય માર્ગ છે, વચનગોચર માર્ગ છે, એ જેણે જોયો જ નથી એમ કહી દે છે કે આવો માર્ગ છે, એ વાત કોઈ રીતે સંભવિત છે? એમ કરે છે કે જ્ઞાની કહે એવું જ કહે, જ્ઞાની પાસેથી સાંભળ્યું હોય એ જ કહે, બીજું પોતાના ઘરનો એક શબ્દ ન કહે. કે જ્ઞાનીની વાણીમાં પણ એ વાત ક્યાં પૂરી આવે છે? વાસ્તવિક વાત ખરી એમ છે કે જ્ઞાનીની વાણીમાં પણ એ વાત પૂરી રીતે પ્રકાશિત થતી નથી, એ તો કથનચિત આવે છે. મેં જ્યારે એ પ્રત્યક્ષ જ્ઞાની એનો ઉપદેશ કરતા હોય ત્યારે વાણી ઉપરાંત પણ એના જાગૃત ચૈતન્યની ચેષ્ટા નિમિત્ત પડે છે. એ પરિસ્થિતિ તો અજ્ઞાનીની વાણીના કાળે અજ્ઞાનીમાં હોતી નથી. એકલી વાણીને પકડી લીધે, એકલા શબ્દોને પકડી લીધે, અને માને કે આત્મજ્ઞાન થશે, જ્ઞાન થશે, પણ એને એ વાત પોતાના ઘરની ગ્રહિત મિથ્યાત્વથી વિચારીને માની છે. એ ગ્રહિત મિથ્યાત્વ છે અને એ પ્રવૃત્તિ સ્વચ્છંદની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. માને છે પછી એ રીતે એની પ્રવૃત્તિ કરે છે અને સાંભળે છે, એ સ્વચ્છંદ છે. સ્વચ્છંદ છે
જેમાંથી અશુભનું દન થાય, એમાં પણ નામ સ્વચ્છંદ
થાય જ થાય, પછી એને રોકી શકાય.
પ્રવૃત્તિ તો શુભ દેખાય છે,
પ્રવૃત્તિ શુભ થાય. આજે શુભ છે, ક્યારે અશુભ થશે એનો પત્તો લાગશે એમ પણ કહેશે કે નાની આમ કહે છે પણ મને તો એમ નથી લાગતું, એ વાત આવ્યા વગર રહેશે એ સોએ સો વાત નાનીને માની શકશે. વિદવત્તા વધી છે, ઉગાડ વેગો છે, એટલે ક્યાંક ગડબડ કર્યા વગર રહેશે નહીં. એ પરિસ્થિતિ આવે છે. હવે આવ્યા રીત વિચારવા જેવો વિષય છે કે જગતમાં સાંખ્ય મત ચાલે છે. સાંખ્ય મતની ફિલોસોફી છે, તત્વજ્ઞાનનો વિભાગ છે. એને જુઓ તો એકદમ નિશ્ચયનો જે વિષય છે એ પકડ્યો છે. શું પકડ્યો છે? જૈન દર્શનનો જે પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, જે શ્રદ્ધાનો વિષય છે, બસ એ એનો મૂળ ફિલોસોફીનો વિષય છે. એ વિષય એવો છે કે જો યથાર્થ રીતે શ્રદ્ધા અને જ્ઞાનમાં આવે તો જીવને સિદ્ધ પ્રગતિ અધારી રહે. એ જ વિષય એને ગ્રહિત મિથ્યાત્મક કારણ છે, નિમિત્ત છે. કેમ કે એને અન્યથા ગ્રહણ કર્યું છે, એ વિષયને અન્યથા ગ્રહણ કર્યો છે, સિદ્ધાંતિક છે. એ વાત લઈને અધ્યાત્મની ઘણી વાતો આવે છે, પણ બધું ગ્રહિત મિથ્યાત્મ જાય છે. અને જ્યાં ગ્રહિત મિથ્યાત્મ થાય ત્યાં નિયમબદ્ધ રીતે બીજા જીવોને ખ્યાલમાં આવે એવી રીતે સ્થૂળ ભૂલ થયા વિના રહી હતી. આ એક વિશિષ્ટતા છે. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ સ્વચ્છંદે ચડે એની સ્થૂળ બુદ્ધિ આવીને રેલી બીજાને ખબર પડી જાય એવી ભૂલે નહીં થાય. દેવગુરુ શાસ્ત્રની એવી કોઈ સ્થૂળ બુદ્ધિમાં એ આવે આવે અને આવે છે એટલું બીજાને ખ્યાલ આવી જાય છે. આવી ઊંચી વાત કરે છે શુદ્ધ નિશ્ચય નહીં નહીં, પણ આમાં કેમ આમ ધબડકો. માટે બે વાત એની ખોટી છે, ખોટી એ ખોટી છે અને સાચી એ ખોટી છે. ગમે એવો હોય માણસ બુદ્ધિશાળી તો પણ એ સ્થૂળ ભૂલ કરી બેસે. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય તો જ્યાં ગ્રહિત થયું એટલે સ્થૂળ ભૂલ કરી બેસે એટલે પકડાય છે. અને એ જ વાત પણ અમે સાચી નથી. એમ પાગલ માણસ એક વખત ગાંડું બોલી જાય એટલે પતી ગયું. ખબર પડી જાય અને ગમે એટલા એના પિતાશ્રી ના વખાણ કર્યા પણ વચ્ચે ગાળ કેમ ભૂલી ગયો. માણસ ગાંડો લાગે છે એમ પકડાઈ જાય છે, કુદરતી છે. ઘણા અવલોકનથી એ જોયેલું છે કે આવું ગડબડ થાય છે. જ્યાં જ્યાં ફેર પડ્યો વિદિત થઈ ગયો બુદ્ધિપૂર્વક અન્યથા ગ્રહણ થાય થોડું થોડું ઊભી થાય થાય ને થઈ જ જાય છે. પતી ગઈ તો વાત પૂરી થઈ ગઈ, બધી વાત પૂરી જ થઈ ગઈ. હા તીવ્ર દર્શન મોહને વશ થયેલા એ પરિણામ છે. સાક્ષાત સિદ્ધું સાંભળવું જોઈએ, એમને પણ સંસ્કાર પડે એવી રીતે સિદ્ધું સાંભળેલું હોવું જોઈએ. નહીં તો પોતાને અમે તો અનંત વાર સમુશ્રમમાં જઈ આવેલા છીએ અને ઘણી વાર જ્ઞાનીને સાંભળેલા છીએ. હવે અજ્ઞાનીને સાંભળતા સાંભળતા પણ અમને લાભ થઈ જશે કે જ્ઞાનીને તો અમે સાંભળી લીધેલા છે, પહેલાં સાંભળી લીધેલા છે. એમ નથી માનતા પોતાને સાંભળ્યા જ નથી, ખરેખર સંસ્કાર પડે એવી રીતે સાંભળ્યા હોય તો એ સંસ્કારી જીવને સાચો ભાવ ભાસે છે. કોઈ પણ શબ્દમાંથી એને સાચો ભાવ ભાસે છે. પછી કોઈ અજ્ઞાની એ શબ્દ કહેતો હોય તો એને ભાવ સાચો ભાસે છે ને એને ખ્યાલ આવે છે કે મને ભાસે છે એવો ભાવ એને ભાસતો નથી. અથવા શાસ્ત્ર હોય તો ગળાત્મા એમાંથી એને સાચો ભાવ ભાસે છે. પણ એ રીતે જેને સિદ્ધું સંસ્કાર જીવની શોધ હોય એની વાત છે, એમની પાછળ એટલે એ પણ આમાં અપેક્ષા છે. ગુરુગમ રૂપે એક વાર જ્ઞાની પાસે સાક્ષાત સિદ્ધું સાંભળેલું હોવું જોઈએ, સાંભળવું જોઈએ. પણ એમાં એટલી વાત છે એને સંસ્કાર મળેલો હોવો નહીં તો કહેશે એમાં તો સાંભળ્યું છે હવે વાંધો નહીં સાંભળેલા છે. જ્ઞાનીને સાંભળ્યું તો અમને જ્ઞાન થઈ જાય તો અમારે તો પહેલા સાંભળેલું છે એમ અહીંયા કહેતા નથી એવો અભિપ્રાય. દીવો પ્રગટે, એક દીવો પ્રગટ હોય એનાથી બીજી વાત દીવાની આ રૂમી મારે કારણ દીવાળી એ પ્રગટાવે છે. પણ વગર બે વાતને ભેગી કરો છો, હજાર વાતને ભેગી કરો છો, લાખ વાતને ભેગી કરો છો, એક વાર એનો દીવો પ્રગટે. વાતને દીવો પ્રગટાવવામાં આવે છે, બધી વાતો ભેગી કરીએ, એક અજ્ઞાની ભેગા થાય, બે થાય, 25-50 લાખ વિજ્ઞાન ભેગા થાય, તમે જ્ઞાન પ્રગટે કે ના પ્રગટે, એ બધી એટલી વાતો છે કે દીવો. અથવા અંધારાના પ્રકાર છે, બધા અંધારાના પ્રકાર છે, એમાં અજવાળાનો એક પણ પ્રકાર નથી. દીવે દીવો પ્રગટે, આ શ્રીમદજી આ વાતો ઘણી જગ્યાએ કરી છે. સ્વત જીવવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યાં જ્ઞાનીના નિમિત્તપણાનો યોગ સહજ હોય જ. સ્વત જીલવા માટે શુદ્ધાત્માનું સ્વરૂપ જીલવા માટે એના જીલે એમના સંસ્કાર પણ પકડી લે છે. ગુરુદેવજીનો દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે, શિવેન્દ્ર ભગવાનની વાણી સાક્ષાત સાંભળીને આવ્યા છે. અને અહીંયા કોઈ જ્ઞાની નથી મળ્યા, તો પણ સમયસાર શાસ્ત્ર માટે શુદ્ધાત્માનો ભાવ ભાષ્યો છે.
નિમિત્ત યોગ્યતાની ઉપાદાનની યોગ્યતા દર્શાવી છે,
સંધિ આવી છે. નિમિત્ત ઉપાદાનની આ પ્રકારે સંધિ છે, બીજા પ્રકારે સંધિ નથી એમ કહે. સ્વર્ગ જીવવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યાં જ્ઞાનીના નિમિત્તપણાનો યોગ સહજ હોય જ, ત્યાં એને ત્યાં કોઈ જેવી રીતે ઉપાદાનમાં તૈયાર થાય છે. વળી કોઈ એમ કે આ તો નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ, જ્ઞાની ન મળે, કોઈ એવા ક્ષેત્રમાં જીવવા હોય કે જ્યાં જ્ઞાની ન હોય, એને ઉપાદાન તૈયાર થાય તો શું કરવું, એને પહેલાં તો સંસ્કાર નથી જીવ્યા, તો કે એને કુદરતી ગમે ત્યાંથી જ્ઞાનીના યોગમાં આવી જશે. જ્યાં ઉપાદાનની તૈયારી થશે ત્યાં ગમે તે રીતે જ્ઞાનીના યોગમાં આવી જાય છે, એવી જ કોઈ પરિસ્થિતિ કુદરતી ઉત્પન્ન થાય છે. એવી કુદરત બંધાયેલી છે, જ્યાં ઉપાદાન તૈયાર થાય ત્યાં નિમિત્તનો યોગ થાય, એવી રીતે કુદરત બંધાયેલી છે. શ્રીમદે કહ્યું છે કે બુજી ચહજ જો પ્યાસ કો હૈ વો જનતી રીત, એમાં પ્યાસ એટલે જિજ્ઞાસા લેવી. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને પામવાની ભાવના હોય, સાંભળવાની જિજ્ઞાસા હોય, તો એની પણ કોઈ રીત છે, તો ગમે ત્યાં બેસી જા, અહીં આત્માની વાતો થાય છે માટે અહીંથી જ્ઞાન મળી જશે. એ ત્રણ કાળમાં બનવાનું નથી. પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિત, આ સિદ્ધાંત છે, અનાદિ અનંત આ સિદ્ધાંત છે કે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગ વિના અને ગુરુગમ એટલે પાત્રતા વિના બે વાતનો મેળ ન થાય ત્યાં સુધી એની જે તૃષા છે, જિજ્ઞાસા છે, એ છપાતી નથી. એને યોગ્ય જે એનું પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ એને મળવું જોઈએ એને વસ્તુ નથી. એના બેન આ વસ્તુ સ્થિતિ છે. આ નિમિત્ત નૈમિત સંબંધમાં પણ આ એક સિદ્ધાંત છે કે જેને અતિક્રમીને કોઈ એક પણ દાખલો બનતો નથી, બનવાનો નથી, એને બેનો પણ નથી. એકનું સત્પુરુષના જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનું મહત્વ છે કે એ વગર કોઈ રીતે પણ બીજી રીતે કામ થયું હોય એમાં એક પણ દાખલો ત્રણ કાળને વિશે નહીં હોય. એટલે પ્રત્યક્ષ યોગને પરમ આદરથી જોવામાં આવે છે, એનો જે આદર કરવામાં આવે છે એની પાછળ આ સિદ્ધાંતિક સમજણ છે. અનાદિ અંત અનંત જે વસ્તુ સ્થિતિ રહેલી છે એનું કારણ છે.
જેસીબી ગાર્ડ રીતે આપણે નિષેધ કરે, જેસીબી ગાર્ડ રીતે નિષેધ કરે, પોતાની પાત્રતાનો નિષેધ કરે,
પોતાની પાત્રતાનો નિષેધ કરે છે, વસ્તુ સ્થિતિનો નિષેધ કરે છે, અને તીવ્ર સ્વચ્છંદમાં અને તીવ્ર મિથ્યાત્મા વર્તે છે. સીધી વાત સ્વચ્છંદે વર્તે છે અને તીવ્ર મિથ્યાત્મા સાથે ઉદયમાન છે, એ પરિસ્થિતિ છે. મુખ્ય વાત એ છે, પોતાના ઉત્પાદનની તૈયારી વિના તો સંવત્સરમાં ઊંચી ઊંચી ઉત્કૃષ્ટ જીવન તો કોઈ છે નહીં જગતમાં. તીર્થંકર ભગવાનથી કોઈ ઉત્કૃષ્ટ જીવન છે, સંવત્સરમાં આનંદ વાર્યો છે, એટલું સ્પષ્ટ સુસ્પષ્ટ એવો એવો યોગ જ ઉત્કૃષ્ટ યોગ વિશ્વમાં ક્યાંય બનતો નથી. સાક્ષાત ભગવાનની વાણી સમોસરણમાં મળે એવો ઉત્કૃષ્ટ યોગ કોઈ હોતો નથી જગતની અંદર જ્ઞાન પ્રાપ્તિ માટે. અને એ ઉત્કૃષ્ટ યોગ હોવાને લીધે ત્યાં અનેક જીવો જેમ ઝાડ હોય, ધાણીની ઝાડ નાખી હોય કડાયા મને ફટાફટ ધાણી ફૂટવા માંડે, એમ ફટાફટ ત્યાં અનેક જીવોને સમ્યક દર્શન થવા માંડે છે. એવું આત્મતત્વ જાણે સ્પષ્ટ વાણીની અંદર એવું આવે, ચારે પડખે છે એક સાથે ચોખ્ખું, એને એમ કહે છે કે હસ્ત આંગલવત, હાથમાં આંબળું આપે તો કેવું ચોખ્ખું દેખાય કે આંબળું છે. હાથમાં રહેલું આંબળું ઉપરની સાઈડ દેખાય ને નીચેની સાઈડ ન દેખાય, દેખાય નીચેથી ઘડેલું જ દેખાય, હાથમાં આંબળું હોય તો એથી વધારે સ્પષ્ટ માણી હોય છે કે જેની કોઈ સાઈડ દેખાવાની બાકી ન રહે, એને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો જિજ્ઞાસાથે અપૂર્વ જિજ્ઞાસાથે પ્રશ્ન ઉઠે કે પ્રભુ મારું મૂળ સ્વરૂપ કે કેવું, જેની આપ મહિમા કરો છો એવું જે પરમાત્મ પદ છે, પરમેશ્વર પદ છે, તો કેવું મારું પદ છે. તો એટલો એને એને સ્પષ્ટ આવે છે આમના કરતા વધારે. એટલે ફટાફટ એ નિમિત્તે તો આવ્યા છે, એ કારણથી જીવો આવ્યા છે સાંભળવા. કોઈ વિપરીત અભિપ્રાય લઈને આવ્યા હોય એને છોડીને વાત કરો તો એ અપવાદ છે, બાકી તો ભગવાનની વાણી તો આત્મજ્ઞાન લેવા માટે જીવો આવે છે સમુસરણમાં. એટલે ફટાફટ હજારો લાખો જીવોને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. જેમ બળબળતા ઉનાળા પછી વરસાદ, જેમ પહેલો વરસાદ થાય ને જેમ ચારે કોર ઘાસ ફૂટી નીકળે છે કે નહીં, કોઈ વાવવા જાય છે નહીં, બી વાવવા જાય છે, એટલી જમીન તપેલી હોય કે બી અંદર નાખ્યું હોય તો બળી જાય, માણા બળી જાય નહીં, માણસ મરી જાય. ઉનાળાનો તડકો જે જમીન ખાય છે એટલો જો એ તડકો માણસ ઉભો ખાય ને તો મરી જાય એવું લાગે, એટલી જમીન તપેલી હોય એ તો બળી જાય. પણ છતાંય જ્યાં પહેલો વરસાદ થાય એટલે ચારે પર ઘાસ લીલી ચાદર પાથરી હોય એ વખતે ઉડી નીકળે છે. એમ મેઘ ગર્જનાની જેમ ભગવાનની જ્યાં વાણી છૂટે ત્યાં સમુસરમાં ફટોફટ ધર્મની પ્રગટ દશાઓ થવા માટે દેવાની. હવે આજે અનંત વાર જોઈ રહ્યું છે કે હું જો અભિપ્રાય રાખીને બેઠો હશે, સાંભળવા તો બધા બેસે છે પણ અંદર ઊંડો 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 અભિપ્રાય રાખીને બેસે એને એ અભિપ્રાય એવો પ્રતિબંધક હોય છે, એ વાણીમાંથી છૂટે એને કાંઈ લેવા કે દેવા એને જાણે અડતી નથી, સ્પષ્ટતી નથી. કોઈ વાર ગુરુદેવને ખ્યાલ આવે કોઈ મોક્ષના માટે ઘણા વર્ષથી સાંભળતા હોય પણ જો અભિપ્રાયની ભૂલ જ્યારે પકડે તો એમ કે આને આટલા વર્ષથી સાંભળ્યું પણ એક છાંટો એને પડ્યો નથી એમ કહી દેતા. શું કહેતા?
એક છાંટો
કે આટલા વર્ષથી સાંભળતા હોવા છતાં એને એક છાંટો પણ અમારી વાતનો પડ્યો નથી એમ કહી એનો અર્થ શું? એનો અર્થ કે વિપરીત અભિપ્રાય પોતાનો બનાવીને રાખીને જ બેઠો બેઠો સાંભળ્યો, મહિમા કરે, ભક્તિ કરે, અભિપ્રાય વિપરીત રાખીને બેસી જાય.
બહુ મોટી વાત છે. એમાંથી એ લેવાનું છે કે જિજ્ઞાસામાં કોઈ વાત નક્કી કરીને બેસવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જ્યાં સુધી પોતાનું પરમેશ્વર પદ પરમેશ્વર રૂપે ભાષ્યમાન ન થાય અને પ્રગટ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું, ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું, નિર્ણય કરીને બેસવું નહીં. એમ કહે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદ વિદ્રોહ દ્રવ્યનો પર્યાય છે, આત્માનું સ્વરૂપ તો સાંભળ્યું નહીં, અને નિર્ણય કરવાના હેતુથી સાંભળ્યું કે આત્મા કેવો છે એનો અમારે નિર્ણય કરવો. સાંભળ્યું એટલે જ્ઞાને બુદ્ધિમાં જ્ઞાનમાં એનો વિચાર થઈને નિર્ણય કરવાનો પ્રયત્ન કર્યો અને નિર્ણય થયો તો પછી શું કરવું? એ નિર્ણય છે એવો નિર્ણય થાય છે તો ખરો, તો એમ વિચાર કરવો કે એવો નિર્ણય થાય છે પણ પ્રગટ તો કેમ નથી, માટે એ નિર્ણયને નિર્ણય તરીકે ગણી લેવો નહીં, સમજી લેવો નહીં. જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી એને જિજ્ઞાસામાં લેવું. આ સિદ્ધો એ સાવ
સ્વચ્છનું પ્રકરણ આવ્યું પ્રયોગ સિદ્ધિમાં હું બોલી
આપું ઘણા પ્રકરણ લીધેલા છે તો બોલો હું સમજું છું એવો અભિપ્રાય રહ્યા કરો. આ તો બધું દ્રઢતા થવા અર્થે ફરી ફરીને સાંભળું છું, બાકી હું સમજું તો છું, પોતાની કલ્પના પ્રમાણે પોતા સમાન કલ્પીને સત્પુરુષોના વચનનું બોલન સમજું છું. એમાંથી મને આવો જ અર્થ, હું પણ આ કથાનો આવો જ અર્થ કરું છું, પોતાના સમાન કલ્પના કરવી.
બે ચાર વાર સાંભળે એક વાર, એક વાર બે ચાર વાર સાંભળે પછી પાછી એ જ વાત આવે ત્યારે એનો ખ્યાલ તો આવે કે આ વાત આમ જ છે.
એના બદલે એમ જિજ્ઞાસા ન રાખી શકાય કે આ જ વાત ફરી આવી તો એમાં અપૂર્વતા શું છે? શબ્દો તેનાથી છે, વાત એનો વિષય તેનાથી છે, પણ એમાં અપૂર્વતા શું છે? આમ જિજ્ઞાસા લંબાવે તો એનું લક્ષ કંઈક જાય ને ભાવના ઊંડાણમાં કે વાંચના ઊંડાણમાં જાય. પણ જો તેની તે વાત છે ને તેના તે શબ્દ છે ને મને ખબર છે તો ઉપેક્ષાથી આવીના ગૌણતાથી આવીના વિષયાંતર કરે છે શ્રોતા વક્તા. એ પણ સ્વસનમાં તો શાસ્ત્રના બોધ પણ દીધા છે, પુરુષના પણ દીધા છે, બધા દીધા છે, દેવના વિતરાગી પ્રતિમાજીના બધા દીધા છે.
બાર મહિના સારભૂત શુદ્ધાત્માના ભૂતે પ્રાપ્ત સત્પુરુષના એક વચનમાં અનંત આગમ રહેલા છે. તેમ છતાં તેમના વચનો સંમત કરવા અર્થે આગમ આધારનો આગ્રહ રાખે. આગમ આધાર મળે
પોતે જ આગમ આધાર
જીવંત આગમ તો એ છે.
ધન્યવાદ.
સૌથી વધુ દર્શન મોરને તીવ્ર કરનારો મહાદોષ સ્વચ્છંદ છે. ધર્મમાં લૌકિક મોટાએ માન મહત્વની ઈચ્છા એ ધર્મના દ્રોહ રૂપ છે. ધર્મનું મહત્વ તો ત્યાં બાનારૂપ છે અને સ્વાર્થિક માનાદિકનો સવાલ મુખ્ય છે એ ધર્મદ્રોહ છે. એ શ્રીમદજીનું પોતાનું વચન છે. ઉપદેશ નોંધમાંથી શ્રીમદજીના વચનનું ઉદાહરણ છે.
તમારે શું બોલવું?
એટલે કે ધર્મના ક્ષેત્રમાં પોતાનું જ્ઞાન મહત્વ મોટાય એવા પ્રકારની ઈચ્છાની ભાવના રહ્યા કરે. એ ધર્મ પ્રાપ્તિની ઈચ્છા નથી પણ પોતાના કીર્તિની માનની ઈચ્છા છે. એ ધર્મના દ્રોહ સ્વરૂપ છે. કેમ કે ધર્મથી તો વિરુદ્ધ છે. દ્રોહ કરવો એટલે વિરુદ્ધતા કરવી. ધર્મ વિરુદ્ધતા છે. જે ધર્મના ક્ષેત્રમાં જે દોષ છોડવાનો છે એના બદલે ધર્મના ક્ષેત્રમાં આવીને એ જ દોષ એને વધાર્યો કે ઉત્પન્ન કર્યો એ ધર્મનો દ્રોહ થઈ ગયો. એટલે ધર્મના ક્ષેત્રમાં એવી રીતે કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે એ ધર્મની પ્રવૃત્તિ કરનારને બીજા લોકો પણ સમજી શકે છે. જે ધર્મમાં નથી હોતા સ્થૂળ બુદ્ધિવાળા વિચાર પણ સમજી શકે છે કે આ તો ધર્મના ક્ષેત્રમાં આવું કરે છે એટલે એનો ધર્મ ભોગવાય છે. શું થાય છે? ધર્મ ભોગવાય છે એટલે ધર્મનો અનુભવ કર્યો. જેમ કોઈ જે રાજમાં રહે એ જ રાજનું અહિત કરે અને પરદેશીના ભળી જાય તો એને રાજદ્રોહ કર્યો એમ કહીએ છીએ. જે ધર્મની ઉન્નતિ કરવા માટે ધર્મના ક્ષેત્રમાં આવવું જોઈએ એ ધર્મની અવનતિ કરવા માટે એ ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે માટે ધર્મદ્રોહ છે. રાષ્ટ્રની વિરુદ્ધ કરે તો રાષ્ટ્રદ્રોહ, દેશદ્રોહ, ભયંકર ગુનો ગણવામાં આવે છે. એમાં ભયંકર ગુનો છે. ઘણા દેવોને સત સમજવાની અંતરથી તાલાવેલી થાય ત્યારે સંસારમાંથી ઉન્નતિ ક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકર બને જન્મે. જેને કુદરતી હોય છે આ બાજુ અમુક ક્ષેત્રે અમુક કાળે અમુક સમૂહના જીવો અને સતની જિજ્ઞાસાને પાત્રતા ઊભી થયેલી હોય છે તો આ બાજુ કોઈ ઉન્નતિ ક્રમમાં આવેલા જીવ જ્ઞાની તીર્થંકર ગ્રહ હોય છે એનો તીર્થંકર પણ જન્મ થાય છે. તીર્થંકર ગ્રહ તો અનાદિના એ હોય છે. એ કોઈ નવું ગ્રહ નથી થતું. એની યોગ્યતા નવી ઉત્પન્ન થાય છે. પૂર્વ ભવમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થંકરના ભવમાં તીર્થંકરપણે એનો જન્મ થાય, એ કાળે એવા ક્ષેત્રે કોઈ અમુક જીવોમાં ઘણા જીવોનો સમૂહ અંતરથી સત્સમજવાની જિજ્ઞાસામાં તૈયાર થયેલો હોય છે. આમ એક કાળે બે નો મેળ થાય છે, એક તીર્થંકરપણે ઉત્પન્ન થતા જીવનો અને એક ઘણા જીવોનો એક સાથે આત્મજ્ઞાનને આત્મહીન થવાનો યોગ, એવો કોઈ સુયોગ થાય છે, એ કુદરતી બને છે. કોઈ કર્યું થાય છે એવું નથી, કોઈનાથી કર્યું થાય છે એવું બને તો સમોસરણની અંદર બધા જ જીવો પામી જાય. તીર્થંકરના કારણે થતું હોય અને એ કરી શકતા હોય તો શું કરવા કોઈને બાકી રાખવું, બધાને વાળી બધાને તારી દે, એવી રીતે બનતું નથી. આ બાજુ ઘણા જીવોને એક બાજુ સત્સમજવાની અંતરથી તાલાવેલી હોય છે, તો આ બાજુ સંસારમાં એ જીવનો તીર્થંકરપણાનો ઉદય થવાનો કાળ પાક્યો હોય છે. કાળ તો એટલો બધો જ્ઞાન છે, નવસર્પણી કાળ છે, અમદાવસર્પિણી જોરા, અમદાવસર્પિણી એવો વિચિત્ર કાળ છે, ત્યાં પણ ઘણા જીવો પામી જાય, એવો પણ યોગ બની જાય. અનેક જીવો એ તીર્થંકર જેવા કોઈ જ્ઞાની પુરુષ મહાપુરુષ જન્મે છે, તેમના નિમિત્તે જે લાયક જીવો હોય તે સત્યને સમજી લે છે, લાયકાત વાળા સમજે છે, બધા સમજી લે છે એવું કદી ચોથા કાળમાં બનતું નથી, આવા નિકૃષ્ટ કાળમાં તો બનવાનો પ્રશ્ન પણ નથી. કોઈ લાયક જીવો હોય છે તે સત્યને સમજી લે છે, એવું મેળ સહજ જ થઈ જાય છે, સહજ એટલે કુદરતી. કોઈનું કયું થાય છે ચાલો બધાને ભેગા કરો, આ ભેગા કરવા માટે આમ કોઈ ફલાણું કરો ઢંકણું કરો અને બધાને ભેગા કરી દીધું, એમ કોઈ ના કરે કોઈ છે લીધું, તો સમજાવી દો બધાને એટલે સમજી જશે એવું પણ બધું. કોઈને પુણ્ય યોગ હોય છે, કોઈને પાત્રતાના લીધે યોગ હોય છે, કોઈને માત્ર પુણ્યનો વપરાશ થઈ જાય એવો યોગ થઈ જાય, પુન માત્ર મેળવા જાય પતિ જાઓ, પુન રા માત્ર એમ કહેવું, પુન વાળીને એમ કહેવું તો રાખ જ હાથમાં આવે છે, કંઈ હાથમાં નથી આવે, એવી રીતે અનેક જાતના ચિત્ર વિચિત્ર પ્રકાર ભજે છે. એવું મેળ સહજ થઈ જાય છે. તીર્થંકર કોઈ અન્ય માટે અવતાર લેતા નથી, અન્ય મતમાં આવે છે ને ભગવાને અવતાર લીધો, એટલે જૈન મતની અંદર જૈન પુરાણોની અંદર આ ક્ષેત્રની અંદર 24 તીર્થંકરો અનાદિથી થતા આવે છે, દરેક અવસર્પિણી ઉત્સર્પિણીમાં 24 થાય છે, એ વાત બહુ પ્રસિદ્ધ થઈ, એટલે જેને અન્ય મત શરૂ કર્યા એને પણ 24 અવતાર ગોઠવી દીધા, આપણામાં પણ 24 ભગવાનના અવતાર થાય. પછી એમાં તિલિંગ પણ લઈ લીધા છે, આપણે મચ્છ કચ્છ બધા લીધા ને, માછલા રૂપે અવતાર થાય, કાચબા રૂપે અવતાર થાય, નરસિંહમાં અડધું તિલિંગ ને અડધું મનુષ્ય પણ બધું લઈ લીધું, આખું તિલિંગ પણ અડધું મનુષ્ય ને અડધું તિલિંગ પણ આખું મનુષ્ય પણ બધા પ્રકાર લઈ લીધા 24 અવતાર ને હિન્દુની અંદર ખાસ કરીને છે. હિન્દુ સંપ્રદાયમાં ભક્તોને તારવા માટે પૃથ્વી ઉપર જયારે પાપ થઈ જાય છે ત્યારે ભગવાન અવતાર છે. યદા યદા હિ ધર્મસ્ય, ગીતાનો શ્લોક છે ને, શ્રી કૃષ્ણના માટે બોલાવે છે, એમની એ પદ્ધતિ નાખી કે ભગવાને આમ કહ્યું, અર્જુને આમ પૂછ્યું, ભગવાને આમ પૂછ્યું, તો અહીંયા શ્વેતાંબરે એમ કહ્યું, ભગવાન મહાવીરને આમ જવાબ દીધો ને ગૌતમ સ્વામીએ આમ પૂછ્યું, ત્યાં સંવાદ ગોઠવો છે ગીતામાં, એમાં એ સંવાદ ગોઠવે છે, નકલ કરે છે, એવી કોઈ પરિસ્થિતિમાં નહીં છે. જન્મ લેવો એ તો કર્મનો ફળ છે. પૂર્વે કર્મ બાંધ્યા હોય એના ફળમાં જન્મ મરણ થાય. ભગવાન ભગવાન તો નિષ્કર્મ અવસ્થા છે, મોક્ષ દશા છે, સિદ્ધ ભગવાન થયા પછી તો કોઈ નિષ્કર્મ દશા છે, એને વળી કર્મના ફળનો પરિસ્થિતિ ઊભી થાય એવું તો કોઈ દિવસ બની શકે. જેને કર્મ નથી, કર્મ ક્ષય થઈ ગયા, એને વળી કર્મનો ફળ ક્યાંથી પાછો થાય? એવી બધી કલ્પના લોકો કરે છે. એ સ્તુતિમાં એવું આવે ભગવાનનો જન્મ થાય ત્યારે ભક્તો એમ સ્તુતિ કરે કે આપે અમારા માટે જન્મ લીધો, આપ તો અમારા માટે જન્મ છો, આપ જન્મ તો અમારો હિત છે, આપનો જન્મ આવો તો અમારો હિત કેવી રીતે થાય? એમ કરીને મહિમા ભક્તિ કરે, અર્થમાંથી અનર્થ ઉભો કરે છે. અને જાણે કોઈ કોઈના માટે અવતાર લેતો હોય એવું ખરેખર બેસાડી દે છે, એવું મનમાં લાગી જાય છે. એવું કદી બની શકતું નથી. એ બધી વાતો મહિમા અર્થે કહેવાની હોય છે. આપ અમારા તારણહાર છો, તરણ તારણ છો, આપ છો તો અમે તર્યા, નહીતર અમે તો આંધળા હતા, ક્યાંથી દેખતા હતા. આપે અમને જ્ઞાનના અંજન આંજ્યા, અમારી આંખો ખોલી, બધું કહેવાય. એ છે કોઈ ખરેખર એમ માની લઈએ, ભાષા પ્રમાણે માની લઈએ એવી વસ્તુ સ્થિતિ છે.
લાયક જીવો સત્ય સમજી લે.
આત્માની કથા માંડી છે, આત્મા સિવાય બીજી વાત નો નિષેધ છે. ઔદ્યોગિક વાતનો બધો નિષેધ છે. ત્યાં ત્યારે એ જોઈએ છે, ત્યાં જોઈએ જોતું હોય તો લાયકાત નથી, આત્મા જોતું હોય તો પાત્રતા ઉત્કૃષ્ટ પાત્રતા કોને કહેવી અથવા ખાસ પ્રકારની પાત્રતા કોને કહેવી? કે જે પાત્રતા ન હોય તો પણ તત્વજ્ઞાનનો ઉપદેશ મેળવ્યો હોય છતાં નિષ્ફળ જાય, અથવા પોતાને તત્વજ્ઞાન ધારેલું હોય, ધારણામાં આવ્યું હોય તો પણ નિષ્ફળ જાય, તો ખાસ પ્રકારની પાત્રતા ન હોય તો. એટલે કે એને આત્મા સિવાય બીજું કાંઈ હજી જોઈએ છીએ પણ એને ધારેલો બોધ પણ નિષ્ફળ જાય છે, ધારેલું જ્ઞાન પણ એનું નિષ્ફળ જાય છે. આત્મા સંબંધીનું તત્વ સંબંધી એટલે એ પાત્રતાની મુખ્ય વાત લીધી છે. ઉપાદાન
એક આત્મા જ જોઈએ,
આત્મા જ જોઈએ, બીજું કાંઈ જેને જોઈએ, બીજું પણ કાંઈક જેને જોઈએ છે એને આત્મા જોતો જ છે એમ રાખે છે. એક જ્ઞાનમાં બે તરવાર
દેવાદિદેવ શ્રી શ્રીમદ્ ભગવાન નમો જય હો પરમ કૃપાળુ શ્રી